એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણી આજના ગ્રંથસારની ચર્ચાનો વિષય છે પ્રાઇમો લેવીનું પુસ્તક ધ ડ્રાઉન્ડ એન્ડ ધ સેવ્ડ, ગુજરાતીમાં કહીએ તો ડૂબેલા અને બચી ગયેલા.
1986માં આવેલું આ પુસ્તક, એમના મૃત્યુના બસ થોડા સમય પહેલા જ.
હા, અને આ કોઈ સામાન્ય સંસ્મરણ નથી. ઓશ્વિત્સમાંથી બચી નીકળ્યાના લગભગ કેટલા 4 દાયકા પછી,
લગભગ 40 વર્ષ પછી, એમણે સ્મૃતિ, અસ્તિત્વ, નૈતિકતા આ બધાની જટિલતાઓમાં બહુ ઊંડો ઉતરીને લખ્યું છે.
જાણે સ્મૃતિનું એક શું કહીએ શવ પરીક્ષણ, પણ ખૂબ સંવેદનશીલતાથી.
બરાબર કહ્યું. પ્રાઇમો લેવી 1919-1987 ઇટાલિયન, યહૂદી અને મૂળ તો રસાયણશાસ્ત્રી,
પણ લેખક તરીકે વધુ ઓળખાયા. અને હોલોકોસ્ટ સર્વાઈવર, ઓશ્વિટ્સનો અનુભવ એમના જીવનને કાયમ માટે બદલી ગયો.
હા, અને આ પુસ્તક એમના એ 4 દાયકાના ચિંતનનો નિચોડ છે એમ કહી શકાય. એ કોઈ સીધા સાદા જવાબો નથી આપતું.
ગા, બિલકુલ નહીં. એ તો સારા ખરાબની આપણી જે પેલી સપાટ સમજ હોય ને, એને જ પડકારે છે.
અને પેલો ગ્રે ઝોનનો વિચાર આપે છે, એક ભૂખરો વિસ્તાર
જ્યાં પીડિત કોણ અને પીડક કોણ એની રેખાઓ બહુ ધુંધળી થઈ જાય છે.
બરાબર, એની જટિલ વાસ્તવિકતા આપણી સામે મૂકે છે.
અને કદાચ એટલે જ આ પુસ્તક આજે પણ આટલું પ્રસ્તુત છે, નહીં?
ચોક્કસ, કારણ કે ઇતિહાસ હોય કે માણસનું વર્તન, એ ક્યારે બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતું.
આ પુસ્તક જાણે એક ચેતવણી જેવું છે, સરળ જવાબો સામે અને પેલી ભૂલી જવાની વૃત્તિ સામે.
સાચી વાત. તો ચાલો લેવીના જીવન અને એમના વિચારોના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. શરૂઆત ક્યાંથી થઈ? એમનો જન્મ.
પ્રાઇમો લેવીનો જન્મ 1919માં તુરિન, ઇટાલીમાં. પરિવાર યહૂદી હતો,
પણ સાંસ્કૃતિક રીતે વધુ ધાર્મિક રીતે નહીં એમને.
હા, એવું કહી શકાય. મધ્યમ વર્ગીય પરિવાર. લીવી બાળપણમાં થોડા શરમાળ હતા, પણ જ્ઞાની બહુ, વાંચવાના શોખીન
અને વિજ્ઞાન પ્રત્યે લગાવ, ખાસ કરીને રસાયણશાસ્ત્ર.
હા, એમને એમાં એક પ્રકારની વ્યવસ્થા દેખાતી હતી, સ્પષ્ટતા, જે કદાચ બહારની દુનિયામાં ઓછી હતી.
અને સાથે સાથે સાહિત્યનો પણ શોખ, દાંતે જેવા કવિઓ ગમતા.
બરાબર. અને આ જે વિજ્ઞાનની તાલીમ હતી, નિરીક્ષણ શક્તિ, વિશ્લેષણ કરવાની ક્ષમતા, એ જ પછી એમના લેખનમાં ઉતરી.
એ ભયાનક અનુભવોનું પણ એમણે જે રીતે સ્પષ્ટ અને સંયમિત વિશ્લેષણ કર્યું છે, એ કમાલ છે.
હા, અને એ સ્પષ્ટતાની કસોટી બહુ જલ્દી થવાની હતી. એ જ્યારે તુરિન યુનિવર્સિટીમાં ભણતા હતા,
રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા, ત્યારે
જ ઇટાલીમાં ફાસીવાદ આવ્યો. 1948માં પેલા વંશીય કાયદા,
જેણે યહૂદીઓને એકદમ અલગ પાડી દીધા, અધિકારો છીનવી લીધા.
હા, લેવીની ડિગ્રી પર પણ સિક્કો મારવામાં આવ્યો, યહૂદી જાતિનો. આ અનુભવે એમને પહેલીવાર પોતાના યહૂદી હોવાનો સામાજિક અર્થ સમજાવ્યો.
એ પછી નોકરી મળવી પણ મુશ્કેલ બની ગઈ હશે.
બહુ જ નાના મોટા કામ કરવા પડ્યા, અને એ દરમિયાન જ તેઓ ફાસીવાદ વિરોધી જૂથમાં જોડાયા.
અને પછી 1943ના અંત ભાગમાં,
હા, 1943ના અંતમાં એ પકડાયા. એમની સામે 2 રસ્તા હતા, રાજકીય કેદી તરીકે ઓળખાવવું કે યહૂદી તરીકે.
અને એમણે યહૂદી તરીકે ઓળખાવાનું પસંદ કર્યું. એમને લાગ્યું કે ઓછું જોખમી છે.
પણ એ નિર્ણય એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
કઈ રીતે?
એમને ફોસોલી ટ્રાન્ઝિટ કેમ્પમાં મૂક્યા, અને ત્યાંથી ફેબ્રુઆરી 1944માં સીધા ઓશ્વિટ્સ.
કેદી નંબર 174517.
ઓશ્વિટ્સ મોનોવિટ્સ, જેને બુના કેમ્પ પણ કહેતા, ત્યાં એમણે લગભગ 11 મહિના કાઢ્યા.
એમનું બચી જવું એ ખરેખર ચમત્કાર જ કહેવાય.
ચોક્કસ, ભાગ્ય હતું, થોડું નસીબ, જેમ કે પેલી બીમારી આવી હે, અને સૌથી અગત્યનું એમનું રસાયણશાસ્ત્રનું જ્ઞાન,
જેના લીધે એમને લેબોરેટરીમાં કામ મળ્યું.
હા, એનાથી થોડી રાહત મળી, થોડું રક્ષણ મળ્યું, જે જીવવા માટે નિર્ણાયક બન્યું.
જાન્યુઆરી 1945માં સોવિયત આર્મીએ એમને મુક્ત કર્યા, પણ ઘરે પાછા ફરતા બહુ લાંબો સમય લાગ્યો.
બહુ જ લાંબી અને કષ્ટદાયક સફર હતી એ. 1945માં તુરિન પાછા પહોંચ્યા,
અને પાછા ફર્યા પછી બસ એક જ ધૂન, લખવાની.
હા, જે જોયું હતું, જે અનુભવ્યું હતું, એને શબ્દોમાં ઉતારવાની એકદમ તીવ્ર જેણે શારીરિક જરૂરિયાત હતી.
અને એમાંથી જન્મ્યું પહેલું પુસ્તક જો આ માણસ છે, સિક્વેસ્ટો એ ઉન વોમો.
જો કે 1947માં જ્યારે પહેલીવાર છપાયું ત્યારે કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું.
કેમ?
યુદ્ધ પછીનું ઇટાલી એ બધું ભૂલીને આગળ વધવા માંગતું હતું. લેવી પાછા પોતાના રસાયણશાસ્ત્રના કામમાં લાગી ગયા.
એટલે એમણે લગભગ 30 વર્ષ સુધી બેવડું જીવન જીવ્યું, દિવસે કેમિસ્ટ, રાત્રે લેખક.
હા, બરાબર. પણ પછી 1958માં જ્યારે જોવા માણસ છે ફરી છપાયું ત્યારે
સફળતા મળી.
હા, ધીમે ધીમે દુનિયાભરમાં અનુવાદ થયા અને લેવી એક મોટા ચિંતક તરીકે, એક નૈતિક અવાજ તરીકે સ્થાપિત થયા.
એમણે બીજા પણ મહત્વના પુસ્તકો લખ્યા, જેમ કે ધ પીરિયોડિક ટેબલ.
બહુ સુંદર પુસ્તક છે. એ 1977માં નિવૃત્ત થયા પછી તો પૂરો સમય લેખનને જ આપ્યો. પણ ઓશ્વિત્સનો પડછાયો એ ક્યારે ગયો નહીં. અને 1980ના દાયકામાં જ્યારે એમણે જોયું કે લોકો હોલોકોસ્ટને નકારી રહ્યા છે અથવા એને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે,
સ્મૃતિઓ વિકૃત થઈ રહી છે,
હા, ત્યારે એમને બહુ ચિંતા થઈ. અને આ ચિંતા અને એમના પોતાના અનુભવો પરના વધુ ઊંડા ચિંતનમાંથી જ ડૂબેલા અને બચી ગયેલાનો જન્મ થયો.
એમનું અંતિમ મોટું કામ,
હા, એપ્રિલ 1987માં એમનું મૃત્યુ થયું. મોટાભાગના લોકો માને છે કે એ આત્મહત્યા હતી, જો કે એના પર થોડો વિવાદ છે.
પણ એમનો વારસો સ્પષ્ટ છે. હોલોકોસ્ટના અનુભવને વૈજ્ઞાનિક જેવી ચોકસાઈ અને નૈતિક પ્રામાણિકતાથી રજૂ કરવો
અને પેલી ગ્રે ઝોન જેવી જટિલ વિભાવનાઓ દ્વારા નૈતિકતાની ઊંડી સમજ આપવી,
આ પુસ્તક એમના એ જ વારસાનું શિખર છે. ચાલો એમના મૂળભૂત દર્શનને થોડું વધુ સમજીએ.
ચોક્કસ. ડૂબેલા અને બચી ગયેલામાં લેવીનું જે દર્શન છે એમાં વૈજ્ઞાનિક તર્ક અને નૈતિક જટિલતા આ બંનેનું મિશ્રણ છે.
એ કોઈની નિંદા નથી કરતા, ખાલી સમજવાનો પ્રયત્ન કરે છે.
બરાબર. ભલે એ સમજવું ગમે તેટલું પીડાદાયક હોય, એમનો મુખ્ય વિચાર એ છે કે જ્યારે પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય ત્યારે નૈતિક પસંદગીઓ બહુ મુશ્કેલ બની જાય છે, સંદિગ્ધ બની જાય છે.
પુસ્તકનું નામ જ કેટલું સૂચક છે, ડૂબેલા અને બચી ગયેલા.
હા, ડૂબેલા એટલે એ લોકો જે શારીરિક, નૈતિક, આધ્યાત્મિક એમ બધી રીતે કેમ્પમાં ખતમ થઈ ગયા.
અને લેવી કહે છે કે એ લોકો જ સાચા સાક્ષી હતા, કારણ કે એમણે અત્યાચારની ચરમસીમા જોઈ હતી.
પણ એ કહી નથી શકતા.
હા.
અને બચી ગયેલા એટલે જે જીવતા રહ્યા,
પણ કદાચ નસીબથી, સંજોગોથી અથવા તો અમુક નૈતિક સમાધાન કરીને.
હા, એટલે એમની સાક્ષી ક્યારેય પૂરી ન હોઈ શકે. આ એક બહુ મોટો વિરોધાભાસ છે, કરુણતા છે. અને લેવી આ બધામાં કોઈ ઉચ્ચ અર્થ, કોઈ દૈવિક યોજના જોવાની સાફ ના પાડે છે.
એમના માટે ઓશ્વિત્સ એ માણસની ક્રૂરતા અને મૂર્ખતાનું પરિણામ હતું, બીજું કંઈ નહીં.
બરાબર. આ અર્થહીનતાનો સ્વીકાર કરવો એ એમના માટે બૌદ્ધિક પ્રામાણિકતા હતી.
અને માફીની વાત પણ નથી કરતા.
ના, કારણ કે એમના મતે ગુનેગારોએ ક્યારે માફી માંગી જ નથી, પસ્તાવો કર્યો જ નથી, પણ સમજવાનો આગ્રહ રાખે છે.
સમજવું એટલે સ્વીકારવું નહીં.
ના, સમજવું એટલે કારણો જાણવા, પ્રક્રિયા જાણવી.
તો પછી લખવા પાછળની પ્રેરણા શું હતી? ખાલી પોતાની વાત કહેવી?
ના, એનાથી ઘણું વધારે. એક તો પેલું ડૂબેલા લોકો પ્રત્યેનું કર્તવ્ય, એમના વતી બોલવું. બીજું, ઇતિહાસનું જે સરળીકરણ થાય છે, બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવાનો પ્રયાસ, એની સામે લડવું.
અને ભવિષ્ય માટે ચેતવણી.
ચોક્કસ. કે આવું ફરી થઈ શકે છે, અને સાથે સાથે સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બદલાય છે, વિકૃત થાય છે, એના વિશે પણ એ બહુ ચિંતિત હતા.
આ બધું ખરેખર જટિલ છે. મુશ્કેલીઓનો સામનો એમણે કઈ રીતે કર્યો? શું અભિગમ હતો?
એને કદાચ વિશ્લેષણાત્મક સ્વીકૃતિ કહી શકાય.
એટલે?
એટલે કે પરિસ્થિતિની ભયાનકતાને સમજવી, એનું વિશ્લેષણ કરવું, પણ એમાં કોઈ છૂપો અર્થ ન શોધવો, કે પછી સાવ નિરાશ પણ ન થઈ જવું.
બસ જે છે એને જોવું અને નોંધવું.
હા, અને આ વિચારો એમના જીવનના અમુક ખાસ અનુભવોમાંથી આવ્યા હતા. ખાસ કરીને 3 પ્રસંગો જે એમના જીવન માટે, વિચાર માટે નિર્ણાયક બન્યા.
ચાલો એ 3 વળાંકો વિશે વાત કરીએ. પહેલો કયો?
પહેલો અને સૌથી મૂળભૂત, ફેબ્રુઆરી 1944, ઓશ્વિટ્સમાં આગમન.
પેલી ટ્રેનની મુસાફરી પછી?
હા, પશુઓની જેમ ભરીને લાવ્યા હતા, પ્લેટફોર્મ પર ઉતર્યા અને તરત જ પસંદગી થઈ, સિલેક્શન.
મોટાભાગના લોકોને સીધા ગેસ ચેમ્બર.
સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો. હા, લેવીને બીજા કેટલાક યુવાનોને કામ માટે પસંદ કરાયા. એક ક્ષણે જ એમને લાગ્યું કે હવે એ માણસ નથી રહ્યા, ખાલી એક વસ્તુ, સ્ટુક,
જેનું જીવન કે મૃત્યુ કોઈના ઇશારા પર છે.
હા, આ જ હતો એમનો ગ્રે ઝોનમાં પ્રવેશ.
કેટલો ભયાનક અહેસાસ હશે કે તમારું જીવવું એ યોગ્યતા પર નહીં, ખાલી નસીબ પર છે.
બરાબર. અને આ અનુભવે એમનામાં પેલી સાક્ષી તરીકેની જવાબદારીની ભાવના ઊભી કરી.
કઈ રીતે?
એમને સમજાયું કે પોતે બચ્યા એ કોઈ યોગ્યતાને કારણે નહીં પણ નસીબને કારણે. આનાથી એમનામાં એક જવાબદારી આવી અને કદાચ થોડી શરમ પણ.
શરમ?
શા માટે
હું બચ્યો અને બીજા નહીં? આ સવાલ એમના મનમાં સતત રહ્યો. એટલે જે જોયું એ કહેવું એ એમની નૈતિક ફરજ બની ગઈ, ખાસ કરીને જેઓ બોલી નહોતા શકતા એમના માટે.
બીજો વળાંક કયો હતો?
બીજો આવ્યો 1944ના ઉનાળામાં. કેમ્પમાં રસાયણશાસ્ત્રીઓની જરૂર પડી
એટલે એમની પરીક્ષા લેવાય.
હા, એક જર્મન કેમિસ્ટ હતા, ડોક્ટર પાનવેટ્સ, એમણે પરીક્ષા લીધી. લેવી પાસ થયા અને એમને બુનાની ફેક્ટરીની લેબોરેટરીમાં કામ મળ્યું.
આ તો સારું થયું એમના માટે, જીવ બચાવનારું પગલું.
હા, શારીરિક શ્રમમાંથી મુક્તિ મળી, ઠંડીથી રક્ષણ, થોડું સારું ખાવાનું, આ બધું જીવવા માટે બહુ જ મહત્વનું હતું.
પણ તમે અગાઉ કહેલું કે લેવી આની નૈતિક જટિલતા પર પણ વિચારે છે, એ કઈ રીતે?
હા, કારણ કે લેવીને ખબર હતી કે લેબમાં જગ્યા ઓછી હતી. એમની પસંદગી થઈ એનો મતલબ કે કોઈ બીજાને તક ન મળી. એમને સમજાયું કે કેમ્પની સિસ્ટમ જ એવી હતી કે એકનું બચવું એ બીજાના ભોગે થતું હતું. આ ગ્રે ઝોનનું ઉત્તમ ઉદાહરણ, જ્યાં બચવા માટે લીધેલા પગલાં પણ નૈતિક રીતે પ્રશ્નાર્થ બની જાય.
બરાબર.
અત્યાચારી સિસ્ટમ કેવી રીતે પીડિતોને જ એકબીજા સામે ઊભા કરી દે છે, નૈતિક સમાધાન કરવા મજબૂર કરે છે. આ એમને ત્યાં સમજાયું.
અને ત્રીજો વળાંક,
હા,
એ લખવાના નિર્ણય સાથે જોડાયેલો છે, ખરું ને?
હા,
પણ એના બે ભાગ છે. પહેલો ભાગ 1945-47, જ્યારે પાછા ફર્યા અને જો આ માણસ છે લખ્યું.
એ તો એકદમ તાત્કાલિક જરૂરિયાત હતી, અનુભવેલા આઘાતમાંથી બહાર આવવાનો રસ્તો.
હા, શારીરિક જરૂરિયાત જેવી. પણ જ્યારે પુસ્તકને સફળતા ન મળી ત્યારે એમને કંઈક સમજાયું.
શું?
કે ખાલી સત્ય કહેવું પૂરતું નથી, એને અસરકારક રીતે કહેવું પડે. સાક્ષી બનવા માટે સાહિત્યની કળા પણ જોઈએ. અને બીજો ભાગ, જે ડૂબેલા અને બચી ગયેલા સાથે જોડાયેલો છે,
હા,
એ આવ્યો લગભગ 40 વર્ષ પછી, 1980ના દાયકામાં. આ વખતે લખવાનો નિર્ણય આવેગ નહોતો,
પણ એક સભાન બૌદ્ધિક નિર્ણય હતો.
બરાબર. ત્યારે પેલો હોલોકાસ્ટ નકારવાદ વધી રહ્યો હતો, સ્મૃતિઓ ધૂંધળી થઈ રહી હતી, અનુભવનું સરળીકરણ થતું હતું.
એટલે એમને લાગ્યું કે હવે ખાલી અનુભવ વર્ણવો પૂરતો નથી.
ના, હવે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે. સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, શરમ શું છે, હિંસા, ગ્રે ઝોન, આ બધા પર વધુ સ્પષ્ટતા કરવી જરૂરી છે.
આ પુસ્તક જણે એમના યુવા સાક્ષીમાંથી પરિપક્વ વિશ્લેષક બનવાની યાત્રાનું અંતિમ પગલું હતું.
એકદમ બરાબર.
તો આ આખી સફર અને એમના છેલ્લા પુસ્તકના વિચારો, એમાંથી આપણે શું શીખી શકીએ? આજે એનું શું મહત્વ છે?
મને લાગે છે કે સૌથી મોટો પાઠ તો પેલી નૈતિકતાની નાજુકતા અને જટિલતા વિશે છે, ખાસ કરીને ખરાબ સંજોગોમાં.
પેલો ગ્રે ઝોનનો વિચાર.
હા,
કે દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી.
હા, મોટાભાગનું જીવન એ ભૂખરા વિસ્તારમાં જ હોય છે, જ્યાં પસંદગીઓ સહેલી નથી હોતી, પરિણામો સ્પષ્ટ નથી હોતા.
એ સાચી વાત છે. અને બીજું, અત્યંત પીડાદાયક અનુભવોને શબ્દોમાં કહેવું અને બીજા સુધી પહોંચાડવું કેટલું મુશ્કેલ છે એ પણ સમજાય છે.
હા, એમણે પેલા દુઃસ્વપ્નનો ઉલ્લેખ કર્યો છે ને.
હા,
ઘણા બચી ગયેલા એ જોતા
કે ઘરે પાછા ફર્યા છે, વાત કહે છે, પણ કોઈ સાંભળતું નથી, કોઈ માનતું નથી.
આ સંવાદની નિષ્ફળતાનો ડર કેટલો ઊંડો હશે.
બિલકુલ. અને એની સાથે જ જોડાયેલી છે સાક્ષી બનવાની જવાબદારી.
હા, લેવી ભાર મૂકે છે કે જે બચી ગયા છે એમની ફરજ છે બોલવાની, ખાસ કરીને જેઓ નથી બોલી શકતા એમના માટે.
પણ સાથે સાથે પોતાની મર્યાદાઓનું ભાન રાખવું
અત્યંત જરૂરી. એમની સાક્ષી પૂરી નથી, કારણ કે તેઓ બચી ગયેલા છે, ડૂબેલા નથી. આ પ્રામાણિક સ્વીકૃતિ જ લેવીની તાકાત છે.
આજના સમયમાં આ વાત કેટલી મહત્વની છે, જ્યારે માહિતીનો ધોધ છે, સત્ય અસત્ય વચ્ચે ભેદ કરવો મુશ્કેલ છે, ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરાય છે.
ત્યારે લેવીની આ બૌદ્ધિક પ્રામાણિકતા સ્પષ્ટતા અને જટિલતાને સમજવાની કોશિશ એ બહુ કામની છે.
એમનો તર્ક અને માનવતા જાળવવાનો સંઘર્ષ આપણને સરળ જવાબો અને પેલા ધ્રુવીકરણના જોખમો સામે ચેતવે છે.
ચોક્કસ, એમની વાત શીખવે છે કે સમજવાનો પ્રયાસ કરવો કેટલો જરૂરી છે, ભલે સમજણ અસ્વસ્થ કરે.
અને સત્ય કહેવાની હિંમત રાખવી, પોતાની મર્યાદાઓ જાણવા છતાં.
બરાબર.
તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે ચાલો ત્રણ મુખ્ય તારણો કાઢીએ. પહેલું, એક ભાવનાત્મક સૂઝ.
શું કહી શકાય? ભાવનાત્મક સૂઝ તરીકે હું પેલી બચી ગયેલાની ઊંડી પીડાદાયક શરમ અને એકલતાને ગણાવીશ. લેવી આનું બહુ સંવેદનશીલતાથી વર્ણન કરે છે. આ કોઈ ગુનો કર્યાની શરમ નથી, પણ જીવતા રહી ગયા એની શરમ છે.
કે હું બચી ગયો જ્યારે કદાચ મારાથી વધુ સારા લોકો મૃત્યુ પામ્યા.
હા, એ અહેસાસ અને એની સાથે જોડાયેલો છે પેલો ભાર, જેઓ મૃત્યુ પામ્યા તેમના વતી બોલવાની જવાબદારીનો ભાર.
એ જાણતા હોવા છતાં કે તમારું બચવું કદાચ કોઈ નૈતિક સમાધાનનું પરિણામ હોય અને તમે ક્યારેય ડૂબેલાના અનુભવને પૂરો ન્યાય નહીં આપી શકો.
બરાબર. આ ભાર અને એકલતા લેવીના લખાણોમાં સતત દેખાય છે.
ખરેખર હૃદયદ્રાવક છે. બીજું, એક બૌદ્ધિક સૂઝ.
બૌદ્ધિક સૂઝ તો નિશંકપણે પેલો ગ્રે ઝોનનો વિચાર, ભૂખરો વિસ્તાર,
જે આપણી પીડિત પીડક સારા ખરાબની સરળ વ્યાખ્યાઓને તોડી નાખે છે.
લેવી બતાવે છે કે દમનકારી સિસ્ટમ કેવી રીતે નૈતિક રીતે પણ લોકોને કચડે છે, એક એવો વિસ્તાર બનાવે છે જ્યાં ટકી રહેવા માટે નાના મોટા નૈતિક સમાધાન કરવા લગભગ જરૂરી બની જાય છે.
અને આ ખાલી હોલોકોસ્ટ પૂરતું નથી.
ના, બિલકુલ નહીં. આ ખ્યાલ આપણને કોઈપણ પરિસ્થિતિમાં સત્તા, દમન અને નૈતિક પસંદગી વચ્ચેના જટિલ સંબંધોને સમજવામાં મદદ કરે છે.
અને છેલ્લે ત્રીજી, એક સાર્વત્રિક સૂઝ.
શું તારવી શકાય? સાર્વત્રિક સૂઝ છે સાક્ષી બનવાની અનિવાર્યતા અને તેની મર્યાદાઓ વિશે.
એટલે કે
મુશ્કેલ અને અપ્રિય સત્યો જોવા, યાદ રાખવા અને કહેવા એ એક નૈતિક ફરજ છે, ખાસ કરીને અન્યાયના કિસ્સામાં. જો આપણે નહીં બોલીએ તો ઇતિહાસ ભૂસાઈ જશે, વિકૃત થઈ જશે.
પણ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આપણી સાક્ષી, આપણી સ્મૃતિ હંમેશા અધૂરી હોય છે.
બરાબર. ભાષાની, સ્મૃતિની, આપણા પોતાના પૂર્વગ્રહોની મર્યાદાઓ હોય છે. સાચી બૌદ્ધિક પ્રામાણિકતા એ છે કે આ મર્યાદાઓ સ્વીકારવી અને ખોટો નૈતિક દાવો કર્યા વગર બને એટલી સચ્ચાઈથી વાત કહેવી.
સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પોતાની મર્યાદાઓનું ભાન, આ સંતુલન.
હા, એ જ કદાચ લેવીના કાર્યનો સૌથી મોટો સાર્વત્રિક પાઠ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.